એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં.
આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર,
ગ્રંથસારમાં આપનું સ્વાગત છે.
નમસ્કાર.
આજે આપણે એક એવી કૃતિની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જેણે એમ કહી શકાય કે સમકાલીન અમેરિકન સાહિત્યમાં એક સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે.
બિલકુલ, અને એ પણ 2000ની સાલમાં પુલિત્ઝર પ્રાઇઝ જીતીને.
હા, આપણે વાત કરીશું ઝુમ્પા લાહિડીના વાર્તા સંગ્રહ ઇન્ટરપ્રિટર ઓફ મેલેડીઝ વિશે.
અને આ સંગ્રહની જે ખાસ વાત છે ને એ છે કે એ કોઈ મોટી ઐતિહાસિક ઘટનાઓ વિશે નથી.
બરાબર.
એ તો એવા સામાન્ય લોકોની વાત કરે છે જેઓ બે દેશો, બે સંસ્કૃતિઓ અને ક્યારેક તો એમ કે બે ઓળખ વચ્ચે પોતાનું સ્થાન શોધી રહ્યા છે
અને એમના મનમાં જે સૂક્ષ્મ સંઘર્ષ ચાલે છે, જે એકલતાની વેદના છે, એ જ આ પુસ્તકની મેલેડીઝ છે, ખરું ને?
ચોક્કસ, એ જ હૃદયની વેદનાઓ છે જેનું અર્થઘટન કરવાનો પ્રયાસ આ વાર્તાઓ કરે છે.
તો આ વેદનાઓને સમજવા માટે મને લાગે છે કે લેખિકાને સમજવા ખૂબ જરૂરી છે.
હા,
ઝુમ્પા લાહિડી લંડનમાં બંગાળી માતા પિતાને ત્યાં જન્મ્યા અને પછી અમેરિકામાં મોટા થયા.
એટલે આ જે અનુભવ છે એક સાથે બે દુનિયાનો હિસ્સો હોવાનો, એ જ એમના લેખનનો પ્રાણ છે, એમનો મુખ્ય આધાર છે.
બરાબર. તેઓ જાણે બે સંસ્કૃતિઓ વચ્ચે એક પુલ બનીને આપણને એવા જીવનની ઝલક કરાવે છે જે આપણું હોવા છતાં ક્યારેક પારકું લાગે છે.
અને એમની લખવાની જે રીત છે, એમની શૈલી, એ પણ એટલી જ અનોખી છે. કોઈ ભારેખમ શબ્દો નહીં, કોઈ નાટકીયતા નહીં,
એકદમ શાંત અને સંયમિત ગદ્ય.
હા, વિવેચકો જેને શાંત યથાર્થવાદ એટલે કે ક્વાઇટ રિયલિઝમ કહે છે, જેમાં જીવનના સૌથી મોટા ભૂકંપ પણ એટલે રોજિંદા કામકાજની વચ્ચે જ એકદમ શાંતિથી આવી જાય છે.
અને મને લાગે છે કે આ શાંત યથાર્થવાદ જ એમના લેખનને આટલું શક્તિશાળી બનાવે છે, કારણ કે વાસ્તવિક જીવનમાં પણ એવું જ હોય છે ને?
બિલકુલ. મોટાભાગના દુઃખ અને ખુશીઓ કોઈ ધમાકા સાથે નથી આવતા.
તો ચાલો આ શોધની શરૂઆત આપણે પહેલી જ વાર્તાથી કરીએ, અ ટેમ્પરરી મેટર.
હા, શોભા અને સુકુમાર એક યુવાન દંપતી જેમણે થોડા સમય પહેલા જ પોતાનું બાળક ગુમાવ્યું છે
અને ત્યારથી તેમના સંબંધ પર એક મૌનનું જાડું પડ છવાઈ ગયું છે.
એકદમ. તેઓ એક જ ઘરમાં રહે છે પણ જાણે માઇલો દૂર છે એકબીજાથી.
અને પછી એક અણધારી ઘટના બને છે જે બધું બદલી નાખે છે.
હા, તેમના વિસ્તારમાં વીજળીનું કામ ચાલતું હોવાથી રોજ રાત્રે એક કલાક માટે પાવર કટની જાહેરાત થાય છે.
અને આ અંધારું જે સામાન્ય રીતે અંતર વધારે તે એમના માટે
એક તક બની જાય છે.
બરાબર.
તેઓ એક રમત શરૂ કરે છે, રોજ રાત્રે અંધારામાં એકબીજાને એવા રહસ્યો કહેવાના જે એમણે ક્યારેય કહ્યા નથી.
એટલે કે અંધકાર એમને એવી હિંમત આપે છે જે અજવાળામાં નહોતી, એવા સત્ય કહેવાની હિંમત.
તમે બરાબર પકડ્યું. શરૂઆતમાં તો નાના નાના નિર્દોષ રહસ્યોથી વાત શરૂ થાય છે, પણ ધીમે ધીમે એ વાતચીત ઊંડી અને અંગત બનતી જાય છે. વર્ષો પછી તેઓ ફરીથી એકબીજાની નજીક આવે છે, હસે છે.
એટલે વાચકને પણ આશા બંધાય છે કે કદાચ બધું ઠીક થઈ જશે.
હા, પણ છેલ્લી રાત્રે જ્યારે સુકુમાર પોતાનું સૌથી મોટું અને દર્દનાક રહસ્ય કહે છે ત્યારે શોભા એના જવાબમાં એક એવું સત્ય કહે છે જે તેમના આ કામચલાઉ જોડાણને હંમેશા માટે તોડી નાખે છે.
એટલે અંધારામાં જે સંબંધ બંધાયો હતો તે અજવાળું થતાં પહેલા જ વિખેરાઈ જાય છે.
બરાબર. આ વાર્તા એ બતાવે છે કે ક્યારેક સંવાદ જોડવાને બદલે એ પણ સાબિત કરી દે છે કે હવે કશું જોડાઈ શકે તેમ નથી.
ખરેખર હૃદયદ્રાવક છે. આવી જ ગેરસમજ અને અધૂરા સંવાદની વાત પુસ્તકની શીર્ષક વાર્તામાં પણ છે, ઇન્ટરપ્રિટર ઓફ મેલેડીઝ.
હા, પણ ત્યાં તેનું સ્વરૂપ સાવ અલગ અને વધારે જટિલ છે.
અહીં કેન્દ્રમાં છે મિસ્ટર કપાસી.
મિસ્ટર કપાસી ભારતમાં એક ટૂર ગાઈડ છે, પણ એમની પાસે એક બીજું અસામાન્ય કામ પણ છે.
હા, તેઓ એક ડોક્ટર માટે દુભાષા તરીકે કામ કરે છે.
બરાબર. જે દર્દીઓ ગુજરાતી બોલે છે તેમની બીમારીઓનું, તેમની વેદનાઓનું અંગ્રેજીમાં અર્થઘટન કરે છે, એટલે કે તેઓ મેલેડીઝના ઇન્ટરપ્રિટર છે.
અને એક દિવસ તેમના આ સામાન્ય જીવનમાં દાસ પરિવાર આવે છે.
હા, એક ભારતીય અમેરિકન પરિવાર જેઓ કોણાર્કના સૂર્ય મંદિરની મુલાકાતે આવ્યા છે, અને મિસ્ટર કપાસી પરિવારની પત્ની મીના દાસથી પ્રભાવિત થાય છે.
કેમ? એમનામાં એવું શું ખાસ જુએ છે?
જ્યારે મીના એમના ઇન્ટરપ્રિટરના કામમાં રસ બતાવે છે ને, ત્યારે મિસ્ટર કપાસીને લાગે છે કે આખરે કોઈ એમના કામના ઊંડાણને સમજ્યું છે. અને તેઓ મનોમન મીના સાથે એક કાલ્પનિક રોમેન્ટિક સંબંધ બાંધી લે છે.
આમાં એક ગજબની વક્રોક્તિ છે, નહીં?
ચોક્કસ.
જે માણસનો વ્યવસાય જ શબ્દો અને લાગણીઓનું અર્થઘટન કરવાનો છે, તે જ વ્યક્તિ સામેની વ્યક્તિના સંકેતોનું અર્થઘટન કરવામાં ભૂલ કરી બેસે છે.
બિલકુલ. કારણ કે મીનાદાસને એમના કામના ઊંડાણમાં રસ નથી, એમને તો પોતાના એક ગંદા રહસ્ય માટે એક ઇન્ટરપ્રેટરની જરૂર હોય છે.
અને જ્યારે તે મિસ્ટર કપાસીને પોતાનું રહસ્ય કહે છે,
ત્યારે મિસ્ટર કપાસીનો બધો રોમેન્ટિક ભ્રમ ભાંગીને ભૂક્કો થઈ જાય છે. એમને સમજાય છે કે જે જોડાણ તેઓ અનુભવી રહ્યા હતા તે ફક્ત એકતરફી ભ્રમણા હતી.
અને વાર્તાના અંતે પેલો કાગળનો ટુકડો?
હા, જે કાગળના ટુકડા પર મિસ્ટર કપાસીએ મીનાને પોતાનું સરનામું લખીને આપ્યું હોય છે તે હવામાં ઉડી જાય છે, એમના એ અશક્ય અને અધૂરા સંબંધની જેમ જ.
ખરેખર આ પાત્રો ભલે અમેરિકામાં રહેતા હોય, પણ તેઓ ભારત અને અમેરિકાની વચ્ચે ક્યાંક ખોવાયેલા છે. પણ એવા પાત્રોનું શું જેઓ હજી નવા સવા અમેરિકા આવ્યા છે?
હા, એ સંઘર્ષ તો વળી સાવ જુદો જ છે, અને એના માટે મિસિસ સેન્સ વાર્તા એકદમ ઉત્તમ ઉદાહરણ છે.
મિસિસ સેન
જેઓ અમેરિકામાં નવા છે, એમના માટે આ નવો દેશ એક કોયડો છે, અને આ દેશ સાથે અનુકૂલન સાધવાની એમની નિષ્ફળતાનું સૌથી મોટું પ્રતીક છે ડ્રાઇવિંગ
શીખવાની તેમની અક્ષમતા.
હા, ગાડી ચલાવવાનું વિચાર માત્ર એમને ડરાવી દે છે.
પણ એ જ મિસિસ સેન જ્યારે રસોડામાં હોય છે ત્યારે જાણે એક અલગ જ વ્યક્તિ હોય છે, ખાસ કરીને જ્યારે તેઓ પેલી માછલી કાપે છે.
અદ્ભુત દ્રશ્ય છે. એ ખોરાક અહીં માત્ર યાદનું પ્રતીક નથી, પણ એ એમની ઓળખ અને સંસ્કૃતિ સાથેના જોડાણનું પ્રતીક છે.
બરાબર.
મિસિસ સેન જે ચોકસાઈ અને કુશળતાથી માછલી કાપે છે, એ અમેરિકન જીવનની અસ્તવ્યસ્તતા પર કાબૂ મેળવવાનો એમનો પ્રયાસ છે.
એટલે કે ડ્રાઇવિંગ ભલે એમના નિયંત્રણ બહાર હોય,
પણ એમનું રસોડું, એમની વાનગીઓ એ એમની ઓળખનો એક માત્ર હિસ્સો છે જે હજુ સંપૂર્ણપણે એમના નિયંત્રણમાં છે.
આ નાની નાની વસ્તુઓ દ્વારા ઓળખને જાળવી રાખવાનો પ્રયાસ મને વેન મિસ્ટર પિરઝાદા કેમ ટુ ડાઇન વાર્તાની યાદ અપાવે છે.
હા, અને એ વાર્તા તો એક નાની છોકરી લીલિયાના દ્રષ્ટિકોણથી કહેવાય છે, એટલે વધુ સ્પર્શી જાય છે.
સમય છે 1971નો, જેને બાંગ્લાદેશનું મુક્તિ યુદ્ધ ચાલી રહ્યું છે,
અને ઢાકાના એક પ્રોફેસર મિસ્ટર પિરઝાદા રોજ એમના ઘરે જમવા આવે છે, કારણ કે એમના પત્ની અને દીકરીઓ ત્યાં ઢાકામાં ફસાયેલા છે.
લીલિયા માટે મિસ્ટર પિરઝાદા એક રહસ્ય છે. તે નથી સમજી શકતી કે શા માટે તેના માતા પિતા ભારતીય છે અને મિસ્ટર પિરઝાદા પાકિસ્તાની, છતાં તેઓ એક સરખા દેખાય છે અને એક જ ભાષા બોલે છે.
અને તે જુએ છે કે કેવી રીતે મિસ્ટર પિરઝાદા રોજ રાત્રે સમાચાર જોતી વખતે પોતાના પરિવાર માટે ચિંતિત થાય છે.
અને અહીં પણ એક નાની વસ્તુ, એક કેન્ડી, ખૂબ મોટું પ્રતીક બની જાય છે, નહીં?
હા, ખરેખર મિસ્ટર પિરઝાદા રોજ રાત્રે પોતાની દીકરીઓને યાદ કરીને લીલિયાને એક કેન્ડી આપે છે.
અને લીલિયા એ કેન્ડી ખાતી નથી?
બિલકુલ નહીં. તે રોજ રાત્રે એ કેન્ડીને પોતાના મોઢામાં મૂકે છે, મિસ્ટર પિરઝાદાના પરિવારની સલામતી માટે પ્રાર્થના કરે છે, અને પછી તેને એક ખાસ ડબ્બામાં સાચવીને મૂકી દે છે.
જાણે કે જ્યાં સુધી આ કેન્ડીઓ સલામત છે ત્યાં સુધી તેમનો પરિવાર પણ સલામત રહેશે.
બરાબર. એક બાળકની નજરે આ દુનિયાની મોટી અને ભયાનક અરાજકતા પર કાબૂ મેળવવાનો એક નાનો માસૂમ પ્રયાસ છે.
તો આ બધી વાર્તાઓ પછી આપણે ક્યાં પહોંચીએ છીએ? મને લાગે છે કે લાહીડીની ખરી જીત એ નથી કે તે ડાયસ્પોરાના દુઃખને બતાવે છે, પણ
એ છે કે તે બતાવે છે કે કેવી રીતે નાની નાની રોજિંદી વસ્તુઓ,
જેમ કે ખોરાકની સુગંધ, ખોવાઈ ગયેલું સરનામું, રાતનો અંધકાર, કે પછી એક કેન્ડી,
એ બધું આપણી ઓળખ, આપણા સંબંધો અને આપણી આશાઓનું આખું વજન ઉંચકી શકે છે.
બિલકુલ. તે આપણને શીખવે છે કે દરેક સામાન્ય જીવનમાં અસાધારણ સંઘર્ષ અને ગૌરવ છુપાયેલો હોય છે.
અને એ પણ કે બે સંસ્કૃતિઓ વચ્ચે જીવવું એ કોઈ સમસ્યા નથી, પણ માનવ અનુભવનું એક જટિલ અને સમૃદ્ધ પાસું છે. લાહીડીનું લેખન આપણને બીજાના જીવનને વધુ સહાનુભૂતિથી જોવાની દ્રષ્ટિ આપે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.